તારીખ 24/11/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 739 અને 740 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 427
નિર્વિકલ્પ દશા કેવી રીતે થાય એની ચર્ચા છે. શરૂઆતમાં કહ્યું ઘણા તો વિકલ્પનો અભાવ સ્થૂળ વિકલ્પને મંદ કરીને તારે છે કે આ વિકલ્પનો અભાવ થયો, ત્યાં લક્ષ તો વિકલ્પ ઉપર છે અને જેનું લક્ષ વિકલ્પનો અભાવ કરવા ઉપર પણ વિકલ્પ ઉપર લક્ષ છે. વિકલ્પના અભાવ કરવાના ખ્યાલથી પણ વિકલ્પ ઉપર લક્ષ છે, તેને વિકલ્પનો અભાવ થતો નથી એમ કહ્યું છે. વિકલ્પ કરવાના લક્ષ્ય વિકલ્પ કરે એને તો વિકલ્પ તીવ્ર થાય, સમજી શકાય એવો વિષય છે. પણ કોઈ એમ કહે કે અમારે તો વિકલ્પ મનો અભાવ કરવો છે, તેના માટે અમે વિકલ્પનો અભાવ કરવા માટે કાંઈક પુરુષાર્થ કરીએ છીએ, ત્યાં પ્રશ્ન એ છે કે લક્ષ્ય ક્યાં છે? કોના ઉપર લક્ષ્ય છે કે વિકલ્પનો અભાવ થશે એમ વિચાર્યું છે? વિકલ્પનો અભાવ કરવા એવા ભાવ ઉપર લક્ષ્ય હોય, એવા વિકલ્પ ઉપર લક્ષ્ય હોય તો તે પણ એક વિકલ્પ ઉપરનું લક્ષ્ય થઈ ગયું. ને બીજા વિકલ્પના લક્ષ્ય વિકલ્પ મળતો નથી, તેમજ આવા વિકલ્પના લક્ષ્ય પણ વિકલ્પ મળતો નથી. વિકલ્પનો અભાવ કરવો છે એવા વિકલ્પના લક્ષ્ય પણ વિકલ્પ મળતો નથી. પરંતુ જેમનામાં વિકલ્પનો અભાવ છે, ચોથી લીટી છે, એવા શુદ્ધ ચૈતન્ય લક્ષમાં લઈને નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય પોતાનું સ્વરૂપ છે તેને લક્ષમાં લઈને એકાગ્ર થતા એના અત્યંત અત્યંત મહિમાપૂર્વક, એના અપૂર્વ મહિમાપૂર્વક એકાગ્ર થતા, એકાગ્રતા થતા એ પણ કરવાનો પ્રશ્ન નથી. એકાગ્રતા થાય છે, મહિમા વધે છે. જે પદાર્થનો મહિમા વધે છે તે પદાર્થની એકાગ્રતા સહજ રહે છે. જેનો મહિમા હોય તેની જ એકાગ્રતા રહે એ વસ્તુનું વિજ્ઞાન છે, જીવનું એ વિજ્ઞાન છે. મહિમા કોઈનો હોય ને એકાગ્રતા કોઈની રહે એવું બનતું, પ્રત્યક્ષ રીતે એવું બનતું નથી એમ અનુભવાય છે, પ્રત્યક્ષ અનુભવાય છે. જેનો જેને મહિમા હોય, બીજી વાત ચાલતી હોય તો વચમાં એ વાત નાખી દે, પોતાને જેનો મહિમા હોય એ વાત વચમાં નાખે છે. શુદ્ધ ચૈતન્ય લક્ષમાં લઈને એટલે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જે સાક્ષાત પરમાત્મ પદ છે તેમાં એકાગ્રતા થતા, તેની મહિમાથી તેમાં એકાગ્રતા થતા વિકલ્પનો અભાવ થઈ જાય છે. મહિમા થવાનું કારણ તેની ઓળખાણ છે, મહિમાવંત પદની ઓળખાણ થતાં મહિમા ઉત્પન્ન થવો સ્વાભાવિક છે. નહીંતર એ પ્રશ્ન કરે છે કે આત્માનો મહિમા કેવી રીતે કરવો, અથવા આત્માનો મહિમા કેવી રીતે લાવવો. એ કરવો નથી ને લાવવો નથી, એ થવો જોઈએ. જ્ઞાનમાં જેવો આત્મા છે એવો જ જો ભાષ્યમાન થાય તો અનંત મહિમાવંત પદની મહિમા કેમ ન આવે, ન આવે કેમ, એ પ્રશ્ન છે. પોતે પદાર્થ અનંત મહિમાવંત છે, અનંત ગુણ સમૃદ્ધ એવા પદાર્થને જ્ઞાનમાં પોતા સ્વરૂપે જાણે એની હૈયાતી અને મહિમા ન આવે એ વાત બની શકવા યોગ્ય નથી. અને જ્ઞાનમાં ન ભાષે અને કૃત્રિમ રીતે મહિમા લાવે ખેંચી ખેંચીને, એનો રાગ કરી કરીને મહિમા કરે કે મહિમા લાવે, એ કોઈ આત્માનો મહિમા નથી, છે જ નહીં આત્માનો મહિમા. એવું બને છે. આપણે ગુરુ એમ કહે છે કે જે નિશ્ચય પદ છે પરમ પરિણામી ભાવ, એમાં જ અનંત ગુણ ભર્યા છે. એટલે આત્માની તમામ શક્તિ પૂરેપૂરો જે આત્મામાં માલ છે એ તો અહીંયા છે દ્રવ સ્વભાવમાં. તેથી નિશ્ચયનો મહિમા કરવો અને નિશ્ચયનો પક્ષ કરવો એમ બુદ્ધિગોચર રીતે સમજાય છે. એ સમજવું કાંઈ અઘરું નથી. અને એનો મહિમા કરવા જેવો છે, એનો મહિમા આવવો જોઈએ. તેથી જેને એનો મહિમા આવે છે તે એનો મહિમા કરે છે, તેથી આપણે પણ એનો જ મહિમા કરો એમ શુદ્ધ નિશ્ચય સ્વભાવનો રાગપૂર્વક મહિમા, વિકલ્પપૂર્વક મહિમા, સહજપણે મહિમા આવે એમ નહીં પણ કૃત્રિમ રીતે કરે ખેંચીને, એ ખરેખર કર્તવ્ય નથી કે એનાથી કોઈ કાર્ય સિદ્ધિ પણ નથી. એનાથી કોઈ સ્વકાર્યની સિદ્ધિ નહીં થાય, એ પણ એક વિકલ્પનો જ મહિમા કરે છે, રાગનો જ મહિમા કરે છે. આત્માનો મહિમા કરતા નથી પણ અનાત્માનો મહિમા કરે છે. એમાંથી નિશ્ચયાભાસ ઉત્પન્ન થાય છે. એ નિશ્ચયાભાસ ઉત્પન્ન થવાનું કારણ આ છે કે પ્રતિભાસ નથી તેથી આભાસ છે. જો ખરેખર પ્રતિભાસ હોય તો એનો મહિમા આવે. પ્રતિભાસ નહીં થવાને કારણે આભાસ માત્રથી, કલ્પના માત્રથી, માત્ર એમ વિચાર્યું છે કે મહિમા કરવા જેવો છે માટે કરીએ, એમાંથી આભાસમાંથી નિશ્ચયાભાસની વિકૃતિ અને નિશ્ચયાભાસના કારણે ઉત્પન્ન થતા જે દોષ, એ દોષોની પરંપરા સર્જાય છે ત્યાંથી. એટલે લક્ષમાં લઈને એમ ગુરુ છે, જ્ઞાનમાં લઈને, જ્ઞાનમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાનું હોય તો એમાં એકાગ્રતા થાય. જ્ઞાનમાં વસ્તુ જ ન હોય તો એકાગ્રતા શેમાં થાય? અને નિર્વિકલ્પ સ્વરૂપમાં એકાગ્રતા થાય તો જેવું અવલંબનનો જેવો વિષય નિર્વિકલ્પ છે, તદાકાર તેવું જ પર્યાયમાં પણ નિર્વિકલ્પ પરિણામ ઉત્પન્ન થાય, ત્યારે એને વિકલ્પનો અભાવ થાય છે. તે કાળે વિકલ્પનો અભાવ થાય છે, થઈ જાય છે, કરવો પડતો નથી પણ થઈ જાય છે. એકાગ્રતા થતા વિકલ્પ નો અભાવ થઈ જાય છે. હું આ વિકલ્પ નો નિષેધ કરું, આ વિકલ્પ તે હું નહીં. વિકલ્પ નો નિષેધ કેવી રીતે કરે? આ વિકલ્પ તે હું નહીં, આ રાગ તે હું નહીં, એમ વિકલ્પ નો નિષેધ કરવા તરફ જેનું લક્ષ છે, શુદ્ધ ચૈતન્ય ઉપર લક્ષ નથી, પણ વિકલ્પ નો નિષેધ કરવા તરફ એટલે પર્યાય ઉપર જેનું લક્ષ છે, પર્યાયમાં વિકલ્પ ચાલે છે તેનું લક્ષ શુદ્ધ ચૈતન્ય ઉપર શુદ્ધ આત્મા તરફ વળ્યું નથી, પણ તેનું લક્ષ વિકલ્પ તરફ વળ્યું છે, જે અનાદિથી છે. અનાદિથી તો પર્યાય ઉપર લક્ષ છે, રાગ ઉપર લક્ષ છે, રાગના વિષય ઉપર તેથી લક્ષ છે, અને એ પરિસ્થિતિ તો અનાદિની સમયે સમયે થઈને અનંતકાળથી ચાલી આવે છે. હવે વિકલ્પનો નિષેધ કરું એમ વિકલ્પ ઉપર લક્ષ જાય તો તેનું લક્ષ શુદ્ધ આત્મા ઉપર રહ્યું નહીં, તેનું લક્ષ વળવું જોઈએ આત્મા ઉપર તે વળ્યું નહીં. વિકલ્પનો નિષેધ કરો, આ વિકલ્પ તે હું નહીં, આ વિકલ્પ તે હું નહીં, રાગ તે હું નહીં, રાગ તે હું નહીં, એ પણ કાર્ય પદ્ધતિ નથી, એ પણ કાર્ય કરવાની
પદ્ધતિ નથી,
ખરેખર પદ્ધતિ નથી. પણ જેમ વિકલ્પ ને રાખવો છે એ વિકલ્પ પણ અનુચિત છે, તેમ વિકલ્પ ને કાઢવો છે એ કર્તૃત્વ પણ અનુચિત છે. વિકલ્પ કરવો કે નહીં કરવો બંને અપેક્ષાથી આગળ જવાનું છે, બે અપેક્ષાથી આગળ જવાનું છે. એથી પર જે દશા છે તે નિર્વિકલ્પ દશા છે. વિકલ્પ કરવો અને નહીં કરવો એ એક કક્ષાની દશા છે. વિકલ્પ કરવો છે એવું ચાલે છે જગતના તમામ જીવો, આ બાજુ આવીને કોઈ વિકલ્પ ને નથી કરવો એમ ચાલે છે, એ પણ હજી ત્યાં ને ત્યાં છે. એથી બહાર ગયું છે, એથી પર થયું છે, ત્યારે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે, અને એ શુદ્ધ આત્મા તરફ વળતા થાય છે. બીજી રીતે, બીજી કોઈ રીતે થતો નથી.
વિધિમાં તો અસ્થિથી ઉપડવાની વાત,
સીધી વાત છે. અસ્થિ છે એ અવલંબન નો વિષય છે, અસ્થિ છે એ પોતાની હસ્તી છે, અને અનાદિથી એને પોતાની હસ્તી જ સંભાળી નથી. જે રહી ગયું છે આ રહી ગયું છે, વિકલ્પ નથી કરવો એવું તો અન્ય મતમાં જઈને વિચાર્યું છે,
બરોબર,
વેદાંત પણ આવે છે વિશે. તો ત્યાં સુધી વિકલ્પ શું? ત્યાં એ તો જ્ઞાનમાંથી જ્ઞાનાકારો કાઢવાની વાત કરે છે. ત્યાં જ્ઞાનમાં જ્ઞાનાકાર આવે છે ને એમાંથી વિકલ્પ થાય છે. માટે જ્ઞાનમાંથી જ્ઞાનાકાર નીકળી જાય તો સારું, આમ વિચારે છે. ત્યાં સુધી તો વિચારે છે, બુદ્ધિ પહોંચે ત્યાં સુધી તો વિચારે છે. જ્ઞાનમાંથી જ્ઞાનાકાર ન ઉત્પન્ન, જ્ઞાનમાં જ્ઞાનાકાર ન રહે તો રાગ દ્વેષ ન રહે એમ લાગ્યા કરે છે. જ્ઞાનમાં જ્ઞાનાકારનું ઝળકવું, જ્ઞાનાકારોનું જ્ઞાનમાં ઉત્પન્ન થવું, એ જ્ઞાનનો સ્વભાવ ધર્મ છે, સ્વચ્છતારૂપ સ્વભાવ ધર્મ છે. એનો નાશ કરવો એટલે કે સ્વભાવનો નાશ કરવો એ મિથ્યાત્વ થયું, મિથ્યા કલ્પનાથી બની શકશે નહીં, વસ્તુ સ્વરૂપથી વિપરીત છે. મુખ્ય ગૌણ કરી શકાય છે, નાનાકારો જ્ઞાનમાં ઉપયોગવા છતાં એને ગૌણ કરી શકાય છે અને ગૌણ કરતા એના ઉપર લક્ષ્ય રહેતું નથી. શુદ્ધ ચૈતન્ય મુખ્યતાથી શુદ્ધ ચૈતન્ય ઉપર નિર્વિકલ્પ સ્વભાવ ઉપર લક્ષ્ય રહે તો આપોઆપ પર્યાય ઉપરનું ને જ્ઞાનાકારો ઉપરનું લક્ષ્ય છૂટી જાય છે. ત્યારે જ્ઞાનાકારોથી ઉપયોગ બદલાઈને નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર ઉપયોગ આવે છે ત્યારે અવસ્થા પણ નિર્વિકલ્પ થાય છે, ઉપયોગ પણ નિર્વિકલ્પ ત્યાં થાય છે. એમ નિર્વિકલ્પતા થઈ શકે છે પણ પર્યાયના લક્ષ્ય એમાંથી કાંઈ આઘું પાછું કરવા જાય તો એ વસ્તુના સ્વરૂપને સમજ્યો નથી. વસ્તુના સ્વરૂપ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કેટલા માટે કરાવે છે કે જેવું વસ્તુનું સ્વરૂપ અસ્તિત્વ છે તેથી વિપરીત પ્રયત્ન ન કરે, નહીતર વસ્તુને ટાળવાનો પ્રયત્ન થશે એમાંથી. એટલે એનો દ્રવગુણ પર્યાયાત્મક જે વસ્તુ સ્વરૂપ છે એને પ્રમાણમય નિક્ષેપથી સમજાવવામાં આવ્યું છે. પણ સમજીને શુદ્ધ ચૈતન્ય તરફ અંતરમાં વળે ગુણભેદ અને પર્યાય ભેદનું પણ લક્ષ્ય છોડી દે ત્યારે એને એ દ્રવગુણ પર્યાય પ્રમાણમય નિક્ષેપથી સમજાયા એ સાર્થક છે. નહીતર પ્રમાણમય નિક્ષેપથી સમજાયું એ સમજાયું અને એને ને એને ઘૂંચ્યા કરે કે દ્રવ આમ છે, ગુણો આમ છે, પર્યાયો આમ છે, પણ એનું તાત્પર્ય શું? કે અંતરમાં વળવું એ એનું તાત્પર્ય છે. એ તાત્પર્ય ઉપર ન આવે બોલાવી ગયું ને શાસ્ત્ર વાંચીને પણ જે પુરુષાર્થ કરતો નથી. ભાઈ, તે પરના આશ્રયની બુદ્ધિ ન છોડી ને સ્વતરફ તારું મુખ ન ફેર્યું તો તારી વિદવત્તા અને તારું શાસ્ત્ર ભણતર શું કામનું? એમ કહે છે શાસ્ત્ર તો તું સમજો યથાશક્તિ પૂરેપૂરા તો બાર તો કઈ અત્યારે ઉપલબ્ધ નથી, પણ પ્રયોજનભૂત વિષય પણ તું સમજો. હવે જો પરાશ્રય છોડીને સ્વ તરફ મુખ ન ફેરવું તો આ વિદવત્તાને ભણતર શું કામનું? આ પ્રશ્ન એને ઉઠવો જોઈએ. તો એનું વિદવત્તા અને ભણતર ઉપરનું વજન ઘટીને અંતર્મુખ થવા ઉપર એનું વલણ આવે, નહીતર તો એમાં ને એમાં લાગ્યા રહેવું. અને એક સ્થૂળ વિચારથી એવું સમજાયું છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ સમ્યક દર્શન થવાનું કારણ છે એમ તોડરમલજી કહે છે. માટે તત્વનો અભ્યાસ આપણે કર્યા કરો. એ રીતે તત્વનો અભ્યાસ કરવામાં તો એમ કહ્યું છે કે સમ્યક દર્શન થાય વાહ, ન થાય તો ન થાય એ વર્ગમાં તો નથી રહેવાતું ને પાછું. કેમ કે જેટલું કારણ આપે એટલું કાર્ય થાય જ એવો નિયમ છે. હવે થાય વા ન થાય એમાં કારણ આપે ને કારણ ન આપે બે પ્રકાર રહેશે. કયા પ્રકારમાં છે તો એ વાત મુદ્દાની થઈ પડે છે. એટલે અવશ્ય વિચારવીને એટલે તેમાં તો વિકલ્પની ઉત્પત્તિ જ થાય છે. શું કહે છે કે વિકલ્પના લક્ષ્ય વિકલ્પનો નિષેધ કરવો તે પણ ભેદ જ્ઞાન નથી. આત્માના લક્ષ્ય વિકલ્પનો નિષેધ થાય તે ભેદ જ્ઞાન છે. અથવા નિશ્ચય માર્ગની ઉપાસના જેને કહેવાય કે જેમાં વ્યવહારનો નિષેધ છે તે ઉપાસના સ્વરૂપના લક્ષ્ય થાય છે, પરમપદના લક્ષ્ય થાય છે, અને રાગરૂપ વ્યવહારનો નિષેધ ત્યાં થાય છે. કેમ કે તે રાગરૂપ વ્યવહાર પરાશ્રય છે અને બંધનું કારણ છે, તેથી તેનો નિષેધ કરાયો છે. પણ એકનો એકાંતે તેનો નિષેધ કરાયો નથી. એકાંતે રાગનો નિષેધ કરવો એમ નથી, અનેકાંતપણે એટલે કે નિશ્ચયનો આદર કરતા વ્યવહારનો નિષેધ થવો જોઈએ. નિશ્ચય સ્વરૂપની ઉપાસના કરતા વ્યવહારનો નિષેધ થવો જોઈએ. એમ યથાર્થપણે જો વ્યવહારનો નિષેધ થાય તો નિશ્ચયાભાસ નથી. પણ નિશ્ચયને ઉપાસનાના પુરુષાર્થ વિના, અંતર પ્રયત્ન વિના માત્ર વ્યવહારનો નિષેધ કરે તો તે નિશ્ચયાભાસમાં જાય છે. એટલે એમ નથી કે ગુરુદેવે કહ્યું છે કે શું હે છે શું હે છે માટે લાગી પડો. નિશ્ચયની ઉપાસના અને આરાધના અંદરમાં એના પ્રયત્ન સહિતની એ વાત છે. સમજણમાં લઈએ કે આમ કરવું, આમ હોવું જોઈએ, અને એમ થાય ત્યારે તે યથાર્થ છે. માત્ર એ વાણીનો વિષય છે. રાજમુખજી લખે છે, આ કઈ કહેવા માત્ર નથી એમ લખે છે. એટલે બીજાને કહેવા માટે એ વાત નથી, પણ પોતાને અંતરમાં આરાધન કરવા માટે એ વાત છે એમ કહેવાનું છે. શું કહે છે વિકલ્પનો નિષેધ કરવા તરફ જેનું લક્ષ્ય છે એકાંતે, તેનું લક્ષ્ય શુદ્ધાત્મા તરફ વળ્યું નથી પણ વિકલ્પ તરફ વળ્યું છે. હજી બાહ્યક્રિયા કરીને વિકલ્પાશ્રિત બાહ્યક્રિયા કરવા ઉપર જેનું લક્ષ્ય છે એનો તો પત્તો ખાવાનો જ સવાલ નથી, એનો નહીં પત્તો ખાય. પણ અંદરમાં શું વિકલ્પ ઉઠે છે એનો નિષેધ કરે છે, એને અહીંયા ચિતાવ્યો છે કે તને અંદરમાં રાગનો નિષેધ આવે છે પણ લક્ષમાં આત્મા છે કે નહીં, તો આ નિષેધ કામનો છે, નહીતર રાગ તે હું નહીં એવું વિકલ્પના લક્ષ્ય વિકલ્પ કરીશ તો વિકલ્પ નહીં ઉત્પત્તિ થશે, બીજું કાંઈ થશે. શુદ્ધ આત્મદ્રવ્ય તરફ લક્ષ્યપૂર્વક વળવું, શુદ્ધ આત્મદ્રવ્ય તરફ વળવું લક્ષ્યપૂર્વક, લક્ષ્મીના તો આત્મા તરફ વળવાનું, લક્ષ્મા ચીજ જ્ઞાનમાં ચીજ ના આવે તો એ બાજુ વળે કેવી રીતે? હું તે ક્યાં છે એ તો એને જણાવવું જોઈએ કે નહીં? જ્યાં પોતે છે ત્યાં પોતે જણાય તો ત્યાં લક્ષ્ય વળે, જ્ઞાન મળે ત્યાં, જ્યાં છે ત્યાં વળે. અંતતત્વ છે આ આત્મા, પોતે સ્વભાવથી અંતર્મુખી છે અને અંતતત્વ સ્વરૂપ છે. જ્યાં અંતરંગમાં છે એ આખા પદાર્થનું એ અંતરંગ છે, પરિણામ છે તે બાહ્ય અંગ એટલે બહિરંગ છે, અને આ સ્વભાવ છે તે પદાર્થનું અંતરંગ છે. એને જાણવા માટે જ્ઞાન ને અંતર માં વળવું પડે છે. જેમ મારતા ઘોડે કુવાનો તળમાં રહેલું પાણી ન દેખાય, એક માણસને જંગલમાં તરસ લાગી, ઘોડા ઉપર માર માર પાણીની શોધમાં ફરે, વાવ કૂવો આવે પણ ઘોડા ઉપરથી હેઠો ઉતરે જ નહીં, પાણી ગોતવું છે પણ ઘોડા ઉપરથી હેઠો ઉતરવાનું, જલ્દી પાણી મેળવી લેવું છે. એમ વિકલ્પના ઘોડા ઉપર માર માર જાય છે, અંદરમાં વળીને જ્ઞાનને જોવું નથી, આત્માને જોવો નથી. નીચે ઉતરે ઘોડાથી, આમ આખો વળીની કાંઠે આવીને જોવે તો અંદર પાણી છે કે નહીં ખબર પડે. બરોબર. લક્ષ આત્માના લક્ષ તરફ, લક્ષ પૂર્વક શુદ્ધ આત્મદ્રવ્ય તરફ વળવું, તે જ વિકલ્પના અભાવની રીત છે. બીજી કોઈ રીતે વિકલ્પનો અભાવ થતો નથી. ઉપયોગનું વલણ અંતર્મુખ સ્વભાવ તરફ બનતા વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પ ઉત્પન્ન નથી થતો, એને વિકલ્પ છૂટી ગયો એમ કહેવામાં આવે છે. થતો 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 બંધ થઈ ગયો એટલે છૂટી ગયો એમ કહેવામાં આવે છે. એ ઉપયોગનું વલણ અંતર્મુખ સ્વભાવ તરફ બનતા વિકલ્પ છે એ છૂટી જાય છે અથવા મટી જાય છે. વિકલ્પ ઉત્પન્ન થતો મટી જાય છે ત્યારે એને અનાદિનો મિથ્યાત્વનો ભયંકર રોગ, અત્યારે આ કેન્સરને ભયંકર રોગ કહે છે. આ અનંત કેન્સરનો બાપ છે મિથ્યાત્વ. જ્યારે એનો ઉપયોગ અંતર્મુખ થાય અને વિકલ્પ છૂટે ત્યારે અહીંયા આ રોગ મટે છે. એ પહેલા રોગ મટતો રીતની વાત કરી. સ્વરૂપ લક્ષ પૂર્વક શુદ્ધ આત્મદ્રવ્ય તરફ વળવું તે જ વિકલ્પના અભાવની રીત છે. અને ઉપયોગને અંતર્મુખ સ્વભાવ તરફ નું વલણ થાય, જ્ઞાનમાં જે સ્વરૂપ ભાષ્યમાન છે એના ઉપર એનું ઉપયોગનું વલણ થાય અંદરમાં, ત્યારે વિકલ્પ વિનાની નિર્વિકલ્પ દશા સહેજ રહી જાય છે. એ ભવભ્રમણને ટાળવાનું, ભવભ્રમણને મટાડવાનું આ એક જ કારણ છે. બીજું કોઈ કારણ આ જગતમાં નથી. 740માં જે વિષય છે એ જ વિષય લંબાયો છે 741માં પણ.
ઉપયોગ અંતર્મુખ સ્વભાવ તરફ એ સૂક્ષ્મ રીતે
એટલે શું છે કે સ્વભાવ છે એ લક્ષમાં આવે, જ્ઞાનમાં આવે તો જે સ્વભાવ તો અંતર્મુખ છે. જેમ દીવાસળીમાં રહેલી અગ્નિ બહાર દેખાય છે એટલે અંદરમાં છે એમ કહેવાય છે, એના સામર્થ્યમાં છે, ટોપકાના ગર્ભમાં છે એમ કહેવાય છે. એમ પોતાની અનંત શક્તિઓ જેવી છે, સ્વરૂપે જેવું સ્વરૂપ છે તેવું જ જ્ઞાનમાં બરાબર આવે, નિશ્ચયમાં બરાબર આવે ત્યારે એનો ઉપયોગનું વલણ જાય, મહિમા થાય ત્યારે મહિમા આવે ને ત્યારે એનું વલણ કરે. નહીંતર ઉપયોગનું વલણ બાહ્યાકર્ષણમાંથી છૂટી શકતું નથી. અને જ્યાં સુધી ઉપયોગ બહાર રહે છે ત્યાં સુધી આ જીવ પોતાના સિદ્ધપદને છોડીને બહારમાં કોઈને કોઈ પદાર્થ ને તે પ્રત્યેના રાગ ને અધિકાય આપી રહ્યો છે. અધિકાય છે કેમ કે આ ઉપયોગી કે એની અધિકતા આવી ગઈ એમ કહે છે. એટલે એને જેની જેનું કાંઈ મૂલ્ય જ નથી, બાહ્ય પદાર્થ કે જેનું કોઈ આત્મા પાસે મૂલ્ય નથી, કિંમત નથી, એ વિચાર વળીએ પણ એની કિંમત તો એને ટાળવી રહી, ત્યારે એના ઉપયોગનું વલણ બદલાય. બાહ્ય પદાર્થની કિંમત એવી ને એવી રહે અને ઉપયોગનું વલણ બહારથી ફરે એમ બનીને થાય છે એક સાથે. આત્માની કિંમત આવે, મહિમા આવે તો બહારની કિંમત રહે નહીં, બહારની કિંમત રહે તો આત્માની મહિમા આવે નહીં, થાય તો એક જ સાથે થાય. પછી કથનમાં અહીંથી લો કે અહીંથી લો, બરોબર. એટલે એ તો વિષય જ પ્રયોગનો છે, વ્યાખ્યા તો એની કેટલી થાય, વિષય જ પરિણમનનો છે. પરિણમનનો કહો કે પ્રયોગનો કહો, જે ઉપયોગનું વલણ અંતર્મુખ કરવું છે, એ સ્વભાવ જે અંતર્મુખ છે તેને લક્ષમાં લઈને, લક્ષમાં લેતા ઉપયોગ બહારનું વલણ ફેરવીને અંતરના વલણમાં આવે છે. જે બહાર બાજુ ઉપયોગ જાય છે એને વાળવો એમ એમ પ્રશ્ન નથી, પણ ઉપયોગ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાનનો વ્યાપાર છે જે ઉત્પન્ન થાય છે, સમય સમયના છે ને
પર્યાય,
એટલો અસંખ્ય સમય પછી તો પોતાને ખ્યાલમાં આવે છે મતિ શબ્દ જ્ઞાન છે. પણ જે ઉપયોગ સ્વરૂપને લક્ષમાં લઈને ત્યાં જ સીધો આશ્રય કરે, સ્વરૂપનો આશ્રય કરે, આ હું એમ જે જ્ઞાનમાં લે, ત્યારે એને જ્ઞાન અને પોતે જીવો છે તેવી જ્ઞાનમાં સ્વરૂપ પ્રતીતિ બે એક સાથે ઉત્પન્ન થાય છે. સ્વરૂપનું જ્ઞાન સ્વસંવેદનપૂર્વક માણસ નથી કર્યા કે આ એમણે જે વાત કરી એમાં વેદના ઘણી હતી. કોઈ માણસ બહુ વજન દઈને વાત કરે ત્યારે નથી કરતા, ભાઈ એ વાત એમણે એમને એમ નથી કરી, એને વેદનાની એ વાત હતી. એટલે કે એ હકીકત છે એને સ્વીકારવી રહી, એમ લે છે કે નથી. તો અહીંયા હું આત્મા છું એના વેદનનો વિષય થવો જોઈએ. ગુણથી અને સ્વભાવથી જાણવા ઉપરાંત વેદનથી પણ એને જાણવો જોઈએ, ત્યારે એને જાણ્યો. વેદનથી જાણ્યા વિના એને ગુણ સ્વભાવથી જાણ્યો એમાં હજી વિકલ્પની આડ છે, એટલે વિકલ્પની મુખ્યતા છે, એ ટળી જવી જોઈએ તો એને જ્ઞાનમાં સ્વરૂપની જીવો આત્મા છે તેવી પ્રતીતિ પણ આવે છે. આવો જ છો, એકનું જણાતું નથી, જાણવાની સાથે પ્રતીતિ ભાવ પણ ઉપજી જાય છે. એ પ્રતીતિ ભાવ એ ધર્મનું મૂળ છે, એવો જે પ્રતીતિ ભાવ ધર્મનું મૂળ, એ જ સમ્યક દર્શન છે ને, એ જ ધર્મનું મૂળ છે. પોતે સાક્ષાત ધર્મ સ્વરૂપ તો છે, પણ ધર્મમાં એ મૂળ સ્વરૂપે છે. ધર્મ તો છે પણ ધર્મમાં મૂળ સ્વરૂપે છે. જેમ વૃક્ષનું મૂળ એક અંગ છે, તે વૃક્ષ રૂપે તો છે, વૃક્ષથી અતિરિક્ત નથી, કાંઈ જુદું નથી, પણ મૂળ રૂપે છે. એટલે કે પાંદડું ડાળું પાંદડું કપાય તો વાંધો નહીં આવે, મૂળ હાજર હશે તો પાંગરી જશે. એ મૂળ એટલું મહત્વનું અંગ છે, પોષણ ત્યાંથી મળે છે, તાકાત ત્યાંથી મળે છે, અને તાકાત ત્યાં રહી છે. ગમે એવા ઝંઝાવાતમાં પણ મૂળ મજબૂત હોય તે વૃક્ષ ઉખડતું નથી ને પડતું નથી, તો બરાબર છે કે આ થાય છે ને નાળિયેરી, હું તો પીપળો હોય વડલો હોય એ ઉખેડી પાડી દે, સાયક્લોન થાય છે વાવાઝોડું, પણ આ નાળિયેરી નથી પડતી જુઓ, એને મૂળનો સવાલ છે, આ ઉભા આસો પાલવ થાય છે એ નથી પડતા, જે મોટા મોટા ઝાડ હોય છે દેખાવામાં કાં તો બહુ મોટું ઝાડ છે, બહુ મોટું થડ મોટા હોય, ઝાડે મોટા હોય ને થડે મોટા હોય, ઉખાડી નાખી દે છે, મૂળની તાકાત જુદી છે. સમ્યક દર્શન દંશણ મૂલો ધમ્મો એટલી બધી એમાં તાકાત છે કે 14 બ્રહ્માંડ ફરે પણ પ્રતિતિ ફરતી નથી, વજ્રપાત થાય જગતમાં ઉથલ પાથલ થાય એવું હોય છે, અન્ય મતને માનનારા દેવો થાય, ભાવ કર્યા હોય ને દેવગતિમાં જાય, પોતે જે દેવને માનતા હોય એ દેવ છે, એ સાચો દેવ છે ને એને જ માનવા જેવું છે, પછી કોઈ સમ્યક દ્રષ્ટિ એનો નિષેધ કરતો હોય કે ભાઈ કુદેવ છે માનવા ન જોઈએ, ઓલો જે એને માનતા માનતા દેવ થયો હોય ને એને દ્વેષ થાય કે આ મારા દેવની નિંદા કરે છે, એટલે આવે કે તને આકાશમાં લઈ જઈને પડતો મૂકીશ, દરિયામાં જુદો નાખીશ, તો મારા દેવને માનતો થઈ જા, શું કે
મારા દેવને માન,
દેવને માનતો ને તો હું તને ઉથલ પાથલ કરી નાખીશ, હે
કરી નાખી,
એમ કે છે કે પણ તું મને કઈ કરી શકતો નથી, મારું જે અવ્યાબાજ સ્વરૂપ એમાં તું શું કરી શકે, તારી કોઈ તાકાત નથી, કદાચ બારમાં શરીરને નુકસાન થાય બીજું કઈ થાય એમાં મને તો કઈ થવાનું નથી, અને એ પૂર્વ કર્મનો ઉદય હશે તો તું નિમિત્તથી કૃષ્ણ, નહીતર તારો વિકલ્પ બેકાર, મારા પૂર્વ કર્મનો ઉદય હશે તો કઈક તારો વિકલ્પ એમાં નિમિત્ત થશે,
એમાં આત્માને તો કઈ કહી શકે,
પણ એ કઈ મારા આત્માને ઉદય કઈ કરી શકતો, તારે તો તારાથી થાય કરે નથી, કદાચ થાય કરી દે, પણ કઈ થઈ શકે એવું નથી, એમ કે સમ્યક દ્રષ્ટિ છે એ પોતાના શ્રદ્ધાંતથી ચલિત થતા ગમે તે પ્રસંગો હોય, સપ્ત ભાઈ લીધા છે ગુજરાતી, સમ્યક દ્રષ્ટિ તો જાણે છે કે તું મોટો દેવ હો કે ગમે એ માનધાતા કહેવાતો હો, પણ એક રજકણને તું અડી શકતો નથી કે ફેરવી શકતો નથી, કે એક જીવને તું સ્પર્શી શકતો નથી, બીજા હવે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું એ તારી વાત જ હાસ્યાસ્પદ છે, એનું દુઃખ તું ભોગવે છો, તું દુખી છો બિચારો, તું જ દુખી છો, એમાં તું બીજાને શું કરવાનો હતો, લાલચ આપે સુખી કરી દઉં, દુખી દુખી કરવાનો ભય બતાવે, સુખી કરવાની લાલચ આપે, પહેલા આત્મ સ્વભાવનું શ્રવણ મનન કરીને તેને લક્ષમાં લીધો હોય અને તેનો મહિમા જાણ્યો હોય તો તેમાં અંતર્મુખ થઈને વિકલ્પનો અભાવ કરે, આ ચોખ્ખું કરે કે કોણ વિકલ્પનો અભાવ કરશે, કે પ્રથમ એને આત્મ સ્વભાવનું શ્રવણ કરવું પણ જોઈએ, એ દુર્લભ થઈ પડ્યું છે, આજે તો બીજી કથા ને બીજી ગાથા ચાલે છે, ધર્મના કહેવાતા ધર્મના ક્ષેત્રમાં આત્મા કેવો છે એ વાત લીપાઈ લુપાઈ ગઈ છે, અન્યમાં તો હું છે નહીં, પણ વસ્તુનું નિરૂપણ જ વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે નથી. પણ કહેવાતા જૈન સંપ્રદાયોમાં પણ એ વિષય અલોપ થઈ ગયો. બીજી માથાકૂટમાં ઉતરી ગયા લોકો.
ખબર ન હોય તો
શાસ્ત્રમાં તો પડ્યું છે, પોતાને ખબર નથી પણ શાસ્ત્રમાં પડ્યું છે.
એની
પાસે ગરજુ થઈને જવું, બહારમાં એ કામ કરાવવું હોય સરકારી ઓફિસર પાસે, કોઈ મોટા શેઠિયા કે રાજા પાસે, તો કેટલી ગરજ બતાવે છે. સાહેબ 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 કરીને જીભ મુકાઈ જાય. હરિજનું ગમે એવા નપાવટ હોય તો પણ એને તો જાણે મારું કામ કરી દે તો ભગવાન. આ દશા છે. હજી તો એ ખબર નથી જીભોને કે જ્ઞાન પ્રાપ્તિ માટે કેટલી ગરજ જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ ક્યાંથી થાય એ કોઈ પ્રશ્ન રહેતો. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા, પોતે જ્ઞાની છે એટલે પોતાના વિશે એમ ન કે તમે અમારી ગરજ કરો. પણ લાક્ષણિક પદ્ધતિ હતી એમની કહેવાની, એમાં એ પદ્ધતિ હતી કે સંવોસરણમાં ભગવાનના દરબારમાં 32 લાખ વિમાનનો લાડો હોય એમ કહેતા ઇન્દ્ર. એક એક વિમાનમાં અસંખ્ય દેવની વસ્તી હોય છે. આ 70 કરોડના હિન્દુસ્તાનની નહીં કે 6 કરોડના આ પૃથ્વીની નહીં, રશિયા અમેરિકા બધું આવી જાય. આ તો 6 અબજ છે, 5.5 અબજ છે, 585 કરોડ છે. એક વિમાનમાં અસંખ્ય દેવોની વસ્તી હોય છે, અબજો ના અબજો. એવા 32 લાખ વિમાનનો સ્વામી છે, એવું દૈવી સિંહાસન ઉપર બેસીને એનું રાજ કરે છે. એ ગલુડિયા જેવો થઈને ત્યાં બેસે છે. સમવસરણમાં ગલુડિયાની જેમ બેસે છે, જેમ ગલુડિયો એની મા પાસે આળોટે એવી રીતે ગલુડિયા જેવો થઈને સાંભળવા બેસે. ત્યારે એને જ્ઞાન, એનો તો છે સમ્યક દ્રષ્ટિ છે, તોય આટલો વિનય કરે છે. કેટલી ગરજ એને ઉપદેશની. આ તો હજી બાહ્ય ક્રિયા છે. એને જે સમ્યક પ્રકારે કશાય ગળવો જોઈએ એ બહારમાં પણ કઈ રીત છે એની ખબર નથી. અંતરની રીત તો સુજે ક્યાંથી એવો વિષય છે. એટલે શ્રવણ મનન કરીને સ્વભાવનું, બીજી વાત નહીં, આત્મ સ્વભાવનું શ્રવણ મનન કરીને તેને અંદરમાં લક્ષમાં લીધો હોય, જાણ્યો હોય, જ્ઞાનમાં એ પ્રતિભાષો હોય અને તેનો મહિમા જાણ્યો હોય. પ્રતિભાષો હોય, જાણ્યા વગર તો મહિમા આવે ક્યાંથી? ઓળખે ત્યારે એને મહિમા આવે, ઓળખ્યા વિના કોઈની કિંમત આવવાનો પ્રશ્ન રહેતો નથી. ઘરમાં હીરાનો પથ્થર મોટો હોય, 1 કરોડ અબજો રૂપિયા આવે એવો મોટો હોય, પાણો લાગે, પાણો હોય હીરાનો પથ્થર, તો થેબું મારે જા એક ખૂણામાંથી બીજા ખૂણામાં. એવું કહે પણ ભાઈ આ અબજોની કિંમત ક્યાંની આવે, તમને ખબર નથી. આ તો આખું ગામ વેચાઈ જાય તો આ કટકો મળી એવો નથી. ઓળખે તો ખબર પડે, ઓળખા વિના તો કિંમત આવે નહીં. તેનો મહિમા જાણ્યો હોય તો તેમાં અંતર્મુખ થઈને વિકલ્પનો અભાવ કરે. આ શરત છે જો આટલી, તો કરીને જે વાત લીધી છે આ એની કન્ડિશન છે. વિકલ્પનો અભાવ થઈને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરવી પ્રથમ જ ત્યાંથી મોક્ષ માર્ગનો પ્રવેશ દ્વાર છે. અહીંથી મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે. એ પહેલા મોક્ષ માર્ગમાં કોઈનો પ્રવેશ નથી છે. તો એને માટે આટલી શરત છે, વિકલ્પનો અભાવ કરે એટલે ભવભ્રમણનો પણ ત્યાં અભાવ કરે. એ વાત સાથે આયા જેવો વિકલ્પનો અભાવ થયો તે જ ક્ષણે ભવભ્રમણનો પણ અભાવ થયો. વિકલ્પરૂપ રાગ ભાવ અને એનું ફળ ભવ, ભાવ અને ભવ એક સાથે તોડે. ચૈતન્ય તત્વ ના લક્ષ વગર જે કઈ કર્યું તે બધું સત્યથી વિપરીત. મીંડા બધા ચોકડી મૂકી દે ત્યાં સુધી જે કર્યું પોતાના સ્વરૂપ ના લક્ષ વગર કર્યું. અંદર માં સ્વરૂપ ઓળખાણમાં નહોતું આવ્યું, બધું કર્યું એ
લક્ષ
વગર. સંસાર અર્થે હતું ને મોક્ષ અર્થે નહોતું, એ વાત એને પહેલામાં પહેલા સ્વીકારી લીધી. ઓળખવો જોઈએ આત્માને, ઓળખવાની રીતે ઓળખો. ઓળખવાની રીત છે જ્ઞાન, જ્ઞાનમાં ઓળખવાની રીત છે. જ્ઞાન લક્ષણ થી જ્ઞાનમય આત્માને ઓળખવાની રીત છે. જે રીતે બીજાને ઓળખવાની રીત છે એવી જ ઓળખવાની પદ્ધતિ છે. પણ એને ઓળખવા માટે પણ ઓળખ, આત્માને ઓળખવા માટે કેટલો અંદરમાં મીઠો છે તપાસ કરે, વિચાર કરે. જે ભૂતકાળ પસાર થયું એમાં તો ઓળખવા માટે તે અંદર શું કર્યું? તારા સ્વરૂપને ઓળખવા માટે કર્યું શું? શાસ્ત્ર વાંચી લીધી ને ધારણા કરી, સાંભળ્યું ને ધારણા કરી કે આ આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય, લોજિક બધું ધાર્યું. પણ જ્ઞાન લક્ષણથી અંદરમાં લક્ષ્યભૂત જે તત્વ છે એને ઓળખવા માટેનો પ્રયત્ન કેટલો કર્યો? જો ઓળખાણનો પ્રયત્ન કરે અને ન ઓળખાય એ વાત નથી. કેમ કે પોતાનું જે સ્વરૂપ છે એ ગુપ્ત રહેવું સી રીતે સંભવી શકે છે? પોતાનું જ સ્વરૂપ છે એ કાંઈ અછાનું રહેતું પહેલા એ શ્રવણ મનન પૂર્વક તેને લક્ષમાં લીધો હોય, ઓળખાણ કરી હોય અને એનો મહિમા ઓળખાણ પૂર્વક આવ્યો હોય તો એમાં અંતર્મુખ થઈને વિકલ્પનો અભાવ કરે, તો એમાં અંતર્મુખ થઈ શકે. એ બાજુનું વલણ ઉપયોગનું થાય અને ઉપયોગનું વલણ થાય તો વિકલ્પનો ઉત્પન્ન થવો બંધ થાય. પણ આત્મ સ્વભાવનો મહિમા લક્ષમાં આત્માને લીધા વિના અને મહિમા થયા વિના કોના અસ્તિત્વમાં ઉભો રહીને વિકલ્પનો અભાવ કરશે? આ બહુ થોડો માર્મિક વિષય છે. સૂક્ષ્મતા એ છે કે જ્ઞાનના માંથી અસ્તિત્વને પકડ, રાગના અસ્તિત્વમાં ઉભો રહીને તું શુદ્ધાત્માનો વિચાર કરીશ તો પણ ત્યાં વિકલ્પનો જ મુખ્યતા અને રાગની જ મુખ્યતા અને રાગનું જ અસ્તિત્વ પકડાયેલું રહેશે. ભલે વિચારમાં જ્ઞાનનો ભાગ છે, વિચારમાં જ્ઞાન ને રાગનો મિશ્રપણું મિશ્ર પર્યાય કે વિચાર. હવે જે જ્ઞાન ને રાગને મિશ્ર પર્યાય છે, ઓળખાણ પણ વિચાર દિશામાં થાય છે. વિચાર દશામાં આત્માની ઓળખાણ થાય છે ત્યાં આત્માનો વિચાર કરતા ઓળખાણ ન પણ થાય ને ઓળખાણ થાય પણ એમ બે પ્રકાર છે. તો જ્યાં સુધી એ વિચારમાં રહેલો રાગ છે એના અસ્તિત્વ ઉપર ઉભો રહીને વિચાર ચાલે છે તો ત્યાં જ્ઞાન ફેરી જાય છે ઓળખાણ કરવામાં.
બરોબર.
અને એ જ વિચાર દશામાં જ્ઞાનમાં અસ્તિત્વ પકડે છે પોતાનું તો રાગ ગૌણ થઈને આત્મા ઓળખાઈ જાય છે. એટલે અનંત જ્ઞાનની ખાણમાં પત્તો લાગે છે. થોડું સૂક્ષ્મતાથી વિચારીએ વિશે. તો આ જ્ઞ જાણવાનો જ્ઞાનનો પ્રવાહ છે એ નિરંતર ચાલુ છે. સર્વ જીવોને ચાલુ છે. પોતાના અનુભવથી જોવે તો પોતાને પણ
ચાલુ છે.
ચાલુ છે એ કંઈક સૂચવે છે કે અવિરતપણે જે જ્ઞાનનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે એ જ્ઞાનનો સ્ત્રોત જ્યાંથી આવે છે એનો કોઈ ભંડાર તો હોવો જોઈએ. જેમાંથી જ્ઞાનનો સ્ત્રોત ચાલુ રહે છે તે કોઈ જ્ઞાન ભંડાર વિના ચાલુ રહે એમ કેમ બને? માટે જ્ઞાન ભંડાર કેવડો ને કેવો છે એ એને લક્ષમાં દેવર્યો. તો એની મુખ્યતા થાય એમાં મુખ્યતા થવા થાય છે ત્યારે કે પોતાની હસ્તી પકડાય છે
ત્યારે
અસ્તિત્વનું ગ્રહણ. અસ્તિત્વનું ગ્રહણ જ્ઞાનમાં તો અસ્તિત્વનું ગ્રહણ કર. જ્ઞાનમાં અસ્તિત્વનું ગ્રહણ કરવાથી આત્માનો પત્તો લાગે છે. પહેલા ઓળખાણ થાય છે એ જ ભાવે અનુભવ થાય છે એ જ પ્રકારે અનુભવ થાય છે. હા હું પણ પોતાની હસ્તી ત્યાં જોવી તપાસીને જોવી અવલોકન કરીને જોવી છે એટલે છે એને જોવાની વાત છે. નથી એને જોવાની વાત નથી. કલ્પના નથી કરવી. અનાદિની રાગમાં હસ્તી થઈ રહી છે એ ભૂલ છે મોટી. રાગ ટળી જાય છે ને તું રહી જાય છો તારી હસ્તી એમાં રાખે છો એ તારી
ભૂલ છે.
ભૂલ છે. આકુલતા થાય છે એનું કારણ એ છે કે ત્યાં પોતાની હયાતી નથી ને હયાતી પકડે છે એ તો છટકી જાય છે. રાગ ચાલ્યો જાય છે જેમ કોઈ ધુમાડાને બાજકા ભર્યા જ કરે તો હેરાન પરેશાન થાય પણ કાંઈ હાથમાં આવે એમ રાગને પકડવા જાય છે. હસ્તી ત્યાં પકડે છે પણ રાગ છૂટી જાય છે. રાગ છૂટી એક એક સમયે રાગ છૂટી જાય છે ને પોતે આકુળિત 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 થયા જ કરે છે. અભ્યાસ નથી એટલે આકુળતાનો ખ્યાલ આવતો નથી. અંદરનો અભ્યાસ નથી. બાકી આકુળતા જન્મે છે ત્યાંથી. હવે આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ શ્રવણ કર્યું તો જ્ઞાનને પકડીને જ્ઞાનને મુખ્ય કરીને ત્યાં પોતાની હૈયાતી નું ગ્રહણ થવું જોઈએ. અસ્તિત્વનું ગ્રહણ થવું જોઈએ.
બરોબર.
એટલે અહીંયા બીજી રીતે વાત લીધી છે. નાસ્તિથી વાત લીધી છે. અસ્તિ આમાંથી જ નીકળે છે કે આત્મ સ્વભાવનો મહિમા લક્ષમાં લીધા વિના કોના અસ્તિત્વમાં ઉભો રહીને વિકલ્પનો અભાવ કરશે? વિકલ્પના અસ્તિત્વમાં તો ઉભો જ છે. હવે તારે કોના અસ્તિત્વમાં રહીને વિકલ્પનો અભાવ કરવો છે? કે તું જ્ઞાનના અસ્તિત્વમાં આવ. તારું અસ્તિત્વ પણ જ્ઞાનમાં છે. તું બરાબર જો તો તને માલુમ પડશે કે તારું અસ્તિત્વ તારા જ્ઞાનમાં છે. તો તને આખો પદાર્થ લક્ષમાં આવશે. જેમ થાંભલાની એક હાંસ ઉપરથી આખો થાંભલો જણાય છે એમ જ્ઞાનના પર્યાય લક્ષણ ઉપરથી આખો દ્રય સ્વભાવ તને લક્ષમાં આવશે એવી અંદરમાં જ્ઞાનની પ્રધાનતાથી ઓળખાણ કરવાનો પ્રયાસ કરવો. એ પ્રયત્ન કરે નહીં તો બાકી તત્વજ્ઞાન નો અભ્યાસ કાંઈ એને સમ્યક દર્શન નું કારણ થઈ જાય એ વાતમાં કાંઈ માલ
નથી.
એ રીતે તો કાંઈ સમ્યક દર્શન થતું
નથી.
આ વિશે ચર્ચો છે, આપણે નિર્ભ્રાંત દર્શન માં તો ચર્ચો છે અસ્તિત્વ નો વિષય. વિકલ્પ નો અભાવ કરવો તે પણ ઉપચાર નું કથન છે. વિકલ્પ નો અભાવ કરવો એ ઉપચાર નું કથન છે, એટલે કહેવા માત્ર કથન છે. એ તો થઈ જાય છે. નિર્વિકલ્પ સ્વભાવના આશરે તન્મયતા થતા, એકાગ્રતા થતા, આ હું છું તન્મય પણ એમ એકાગ્રતા થતા વિકલ્પ પણ થતો બંધ થઈ જાય છે. પર્યાયનો એ ધર્મ છે, જેનો આશ્રય કરે તદાકાર પરિણામ થાય. નિર્વિકલ્પ સ્વરૂપ છે આત્મા, જેવો આશ્રય કરે તદાકાર નિર્વિકલ્પ આકારે સ્વ આકારે પર્યાય થઈ જાય છે. ત્યારે વિકલ્પનો અભાવ કર્યો એમ ઉપચારથી કહેવાય છે, કરવો પડતો નથી. વિકલ્પનો અભાવ કરવો તે પણ ઉપચારનું કથન છે. અસ્તિત્વનો વિષય લીધો છે, કોના અસ્તિત્વમાં તું છો આ તો જો, તારા અસ્તિત્વને ન નિહાળ તો રાગ ત્યાગ કરશે. કેમ કે રાગમાં તો રાગમાં અસ્તિત્વ થાપીને ઉભો છો. તારા જ્ઞાનમય અસ્તિત્વને ન જુઓ એટલે એ વાત લીધી છે બંધ અધિકારની શરૂઆતમાં, કે કોને આત્માનો અબંધ ભાવ થાય છે, કે જ્ઞાનમય ભૂમિકા જે ઉપયોગ છે એ જ્ઞાનમય ભૂમિમાં એને ઉપયોગ ભૂમિ કહી છે, જ્ઞાન ભૂમિ એને ઉપયોગ ભૂમિ કહી છે, એમાં જે રાગાદીને લાવતો નથી. અનયન એવો શબ્દ વાપરો છે, એટલે લાવવો જે રાગને ના ઉપયોગ ભૂમિમાં લાવતો નથી. ચોખ્ખો ઉપયોગ જ્ઞાનમય છે, એમાં રાગને ભેળવતો નથી, ત્યાં એને ખેંચીને લાવતો નથી. એનું જ્ઞાન અબંધ પરિણામે પરિણમે છે, એ અબંધમાં છૂટવાનો રસ્તો છે. બીજો કોઈ બંધ તોડવાનો રસ્તો
નથી.